એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે એમ કે લખાયું તો ઘણા વર્ષો પહેલાં છેક 1969માં, પણ એની વાતો આજે પણ બિઝનેસની દુનિયામાં એટલી જ લાગુ પડે છે.
હા, એકદમ સાચી વાત. આપણે વાત કરી રહ્યા છીએ જ્હોન બ્રુક્સના પુસ્તક બિઝનેસ એડવેન્ચર્સની, અને આ કોઈ સામાન્ય પુસ્તક નથી. કહેવાય છે કે બિલ ગેટ્સ અને વોરેન બફેટ જેવા દિગ્ગજોનું પણ આ ફેવરેટ પુસ્તક છે.
અચ્છા, એનું કારણ શું હશે?
કારણ કદાચ એ છે કે જુઓ, આ પુસ્તક ધંધામાં થતી ઉથલપાથલ, સફળતા નિષ્ફળતા એ બધા પાછળ જે માણસ છે એના સ્વભાવને બહુ સરસ રીતે પકડે છે, રસપ્રદ કિસ્સાઓ દ્વારા.
હા, અને એ પણ કોઈ ભારેખમ થિયરી કે સૂત્રો વગર, બસ સાચી બનેલી ઘટનાઓ, જાણે વાર્તા કહેતા હોય એમ. આ કોઈ આમ કરો તો સફળ થાઓ એવું પુસ્તક નથી.
બિલકુલ નહીં.
પણ અમેરિકાના કોર્પોરેટ ઇતિહાસના કેટલાક યાદગાર મોટા પ્રસંગોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ છે. તો ચાલો શરૂ કરીએ આજના આ જ્ઞાન સફરને. સૌથી પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. જ્હોન બ્રુક્સ કોણ હતા? એ
જ્હોન બ્રુક્સ 1920-1993 એક અમેરિકન પત્રકાર અને લેખક હતા. એમણે મુખ્યત્વે ધ ન્યૂયોર્કર મેગેઝીન માટે બહુ લાંબા ડિટેલ્ડ સંશોધનવાળા લેખો લખ્યા. અને એમની એક ખાસ વાત એ હતી કે એમને સાહિત્ય અને ફાઇનાન્સ એટલે કે વોલ સ્ટ્રીટની દુનિયા બંનેની સારી સમજ હતી.
ઓહ, એટલે એમને બંને બાજુનો અનુભવ હતો.
હા, પત્રકાર બનતા પહેલા એમણે થોડો સમય વોલ સ્ટ્રીટ પર કામ કરેલું, એટલે પૈસા અને બિઝનેસની જટિલ વાતોને પણ તેઓ એકદમ સરળ અને રસ પડે એવી રીતે કહી શકતા હતા વાર્તાના રૂપમાં.
એટલે એમ કહી શકાય કે તેઓ કોઈ કંપનીના માણસ નહોતા, કોઈ બિઝનેસ ગુરુ પણ નહીં, પણ એક બહારના નિરીક્ષક હતા, કુશળ નિરીક્ષક.
બરાબર, જે બહાર રહીને અંદર શું ચાલી રહ્યું છે એ જોતા સમજતા અને પછી આપણને સમજાવતા. એમની લખવાની સ્ટાઇલ જ એવી છે, ઊંડું રિસર્ચ હોય, પાત્રોનું મનોવિજ્ઞાન પકડવાની કોશિશ હોય. મોટી સફળતા હોય કે મોટી નિષ્ફળતા, એના મૂળમાં તો માણસ જ છે, એનો સ્વભાવ.
એટલે કે ખાલી સ્ટ્રેટેજી કે ટેકનોલોજીથી બધું નથી થતું?
ના, બ્રુક્સ એ જ કહે છે, મોટા નિર્ણયો પાછળ ખાલી તર્ક નથી હોતો, એમાં વ્યક્તિનું મનોવિજ્ઞાન, કંપનીનું આખું કલ્ચર, નેતા કેવા છે અને બજાર ક્યારે કેવો વળાંક લે એ કંઈ નક્કી નહીં, આ બધું બહુ મોટો ભાગ ભજવે છે.
એટલે ધંધો કંઈ ઠંડુ ગણિત નથી, એ તો માણસના સ્વભાવ જેવો જ અટપટો છે. એમાં ગર્વ, ડર, લોભ, અહંકાર, પછી પેલી વાતચીતની ગરબડો, બધું જ આવી જાય.
એકદમ. આ પુસ્તકમાં આવા 12 અલગ અલગ કિસ્સાઓ છે અમેરિકાના કોર્પોરેટ ઇતિહાસમાંથી લીધેલા, જેમ કે પેલો 1962નો શેર બજારનો મિની ક્રેશ.
હા,
પછી ફોર્ડની એટસેલ કારની નિષ્ફળતા જે બહુ જાણીતી છે, પછી ઝેરોક્સ જેવી કંપની કેવી રીતે ઊભી થઈ, અને પેલું જીઈ જેવી મોટી કંપનીનું પ્રાઇસ ફિક્સિંગ કૌભાંડ. આવા બધા કેસ સ્ટડીઝ છે.
અને આ ફક્ત બિઝનેસવાળા લોકો માટે જ છે એવું નથી ખરું ને?
ના, બિલકુલ નહીં. અરે, જેને પણ સત્તા, પૈસા અને માણસના સ્વભાવ વિશેની રસપ્રદ સાચી વાર્તાઓમાં રસ હોય ને એ બધાને આ પુસ્તક ગમે. બ્રુક્સ એવી રીતે લખે છે કે તમારે કોઈ ફિનાન્સના મોટા જાણકાર હોવું જરૂરી નથી, આ તો ઇતિહાસ, સાયકોલોજી અને બિઝનેસનું મસ્ત મિશ્રણ છે.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય કિસ્સાઓ જોઈએ. પહેલું પ્રકરણ છે ધ ફ્લક્ચ્યુએશન. 1962ના એક દિવસની વાત છે જ્યારે શેરબજાર અચાનક તૂટી પડ્યું હતું.
હા, 28 મે 1962 બ્રુક્સ એનું એવું વર્ણન કરે છે જાણે આપણે ત્યાં જ હાજર હોઈએ. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં કેવી અફરાતફરી મચી, પેલી ટિકર ટેપ મશીનો પાછળ રહી ગયા, લોકો ગભરાઈ ગયા, અને જોત જોતામાં તો અબજો ડોલર સ્વાહા થઈ ગયા.
પણ આવું થયું કેમ? એનું કોઈ એક કારણ હતું?
બ્રુક્સ કોઈ એક કારણ નથી આપતા. એ કહે છે કે ઘણા પરિબળો ભેગા થયા હતા, જેમ કે અર્થતંત્રની ચિંતા હતી, નવી ઓટોમેટેડ ટ્રેડિંગ સિસ્ટમ આવી હતી જેનાથી ગભરાટ ઝડપથી ફેલાયો, મોટા ઇન્વેસ્ટરોનું વર્તન. પણ આ બધામાં સૌથી ઉપર હતું પેલું સામૂહિક મનોવિજ્ઞાન, જેને હર્ડ બિહેવિયર કહીએ ને. એકવાર ગભરાટ શરૂ થયો પછી લોકો કારણો નહોતા જોતા, બસ ડર હતો અને માર્કેટમાં ડર તો ચેપી હોય એ બીજા ડરના જન્મ આપે.
એટલે આનો બોધ એ થયો કે બજારો કંઈ સંપૂર્ણ તાર્કિક નથી હોતા. માણસની લાગણીઓ, ખાસ કરીને ડર અને લાલચ એના પર બહુ હાવી થઈ જાય છે.
બરાબર. અને રસપ્રદ વાત એ છે કે બ્રુક્સના મતે ટેકનોલોજી ભલે એ 1962ની ટિકટેપ હોય કે આજનું હાઈસ્પીડ ટ્રેડિંગ એ આ માણસની અતાર્કિકતાને ઓછી નથી કરતી પણ કદાચ વધારી દે છે. આ તો થઈ બજારની વાત. પણ ક્યારેક સમસ્યા બજારમાં નહીં, કંપનીની અંદર જ હોય છે. એનું જોરદાર ઉદાહરણ એટલે પુસ્તકનું કદાચ સૌથી ફેમસ ચેપ્ટર, ધ ફેટ ઓફ ધી એડસેલ, ફોર્ડની એડસેલ કારની નિષ્ફળતા.
ઓહો, એડસેલ, એનું નામ તો સાંભળ્યું છે. કહે છે કે કરોડો ડોલર ખર્ચ્યા હતા એના પર, વર્ષો સુધી માર્કેટ રિસર્ચ કર્યું, અને છતાં એ ઇતિહાસની સૌથી મોટી ફ્લોપ પ્રોડક્ટ્સમાં ગણાય છે. આવું કેમ? રિસર્ચ ખોટું હતું?
બ્રુક્સ ઘણા કારણો ગણાવે છે. એક તો હા, રિસર્ચમાં જ ગડબડ હતી. પ્રશ્નો ખોટા પૂછ્યા, જવાબોનું અર્થઘટન ખોટું કર્યું. એમણે એક એવા કાલ્પનિક સરેરાશ ગ્રાહક માટે ગાડી બનાવી જે ખરેખર હતો જ નહીં.
એટલે કે
બધાને ખુશ કરવાની કોશિશમાં એ ગાડી કોઈને ખાસ પસંદ જ ના આવી. પછી કંપનીની અંદરનું રાજકારણ પણ જબરું હતું.
અચ્છા, અંદરખાને પણ પ્રોબ્લેમ્સ હતા?
હા, જુદા જુદા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇન, માર્કેટિંગ, એન્જિનિયરિંગ વચ્ચે કોઈ તાલમેલ જ નહીં. માર્કેટિંગે એટલી મોટી મોટી વાતો કરી કે લોકોની અપેક્ષાઓ આસમાને પહોંચી ગઈ.
અને ગાડી એ પ્રમાણેની ના નીકળી.
બિલકુલ. દેખાવમાં, ક્વોલિટીમાં, અરે નામમાં પણ કંઈ દમ નહોતો. આ કિસ્સો ખરેખર બતાવે છે કે કોર્પોરેટ ઘમંડ કેટલો ભારે પડી શકે. ગ્રાહક શું ઈચ્છે છે એ સમજ્યા વગર અને અંદરોઅંદર સંકલનના અભાવે શું હાલ થાય એનું આ ઉદાહરણ છે. ખાલી ડેટા ભેગો કરવાથી કંઈ ના વળે.
આટલી મોટી નિષ્ફળતાની વાત પછી હવે એક જબરદસ્ત સફળતાની ગાથા લઈએ. ઝેરોક્સ, 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 ઝેરોક્સ. આ ઝેરોક્સ કંપનીના ઉદયની વાત છે, ખરું ને?
હા, અને આ ખરેખર પ્રેરણા આપે એવી વાત છે. એક નાનકડી, કોઈ જાણતું પણ ન હોય એવી કંપની હતી હેલોઇડ. એમણે એક નવી ટેકનોલોજી, ઝેરોગ્રાફી, પર બધો દાવ લગાવી દીધો. કોઈને એમાં ભરોસો નહોતો. વર્ષો સુધી સંઘર્ષ કર્યો, નિષ્ફળતા મળી, પણ અંતે એ જ ટેકનોલોજીએ એમને ઝેરોક્સ જેવી ક્રાંતિકારી કંપની બનાવી દીધી.
અને પેલી મોટી કંપનીઓ IBM, GE, એમણે આ ટેકનોલોજીને નકારી કાઢી હતી.
હા, એમને લાગ્યું જ નહીં કે સાદા કાગળ પર કોપી કાઢવાનું મશીન કોણ લેશે. આ વિચાર જ એમને નકામો લાગ્યો.
કેમ? કલ્પના ન કરી શક્યા.
બરાબર. બુદ્ધિનો અભાવ નહોતો, કલ્પનાનો અભાવ હતો. તેઓ પોતાની દુનિયાની બહાર વિચારી જ ન શક્યા. આ જ તો છે ડિસરપ્ટિવ ઇનોવેશન, એવી નવીનતા જે શરૂઆતમાં નાની લાગે પણ આખું માર્કેટ બદલી નાખે, અને જે જૂની મોટી કંપનીઓ માટે ખતરો બની જાય છે કારણ કે એ એમના ચાલુ ધંધામાં ફિટ નથી થતી.
ઝેરોક્સની આ સફળતા એ પણ શીખવે છે કે ખાલી શોધ કરવી પૂરતી નથી, હિંમત જોઈએ, દૂરનું વિચારવાની દ્રષ્ટિ જોઈએ, અને લાંબા સમય સુધી ટકી રહેવાની તૈયારી જોઈએ. સફળતા કંઈ રાતોરાત નથી આવતી.
હવે એક એવો કિસ્સો લઈએ જે નૈતિકતા અને કંપનીના કલ્ચર પર મોટા સવાલ ઊભા કરે છે. પ્રકરણ છે ધી ઇમ્પેક્ટેડ ફિલોસોફર્સ. આ GE અને વેસ્ટિંગ હાઉસ જેવી અમેરિકાની મોટી પ્રતિષ્ઠિત ગણાતી કંપનીઓના અધિકારીઓ વચ્ચે થયેલા પ્રાઇસ ફિક્સિંગના ગોટાળાની વાત છે.
પ્રાઇસ ફિક્સિંગ એટલે કે આ લોકો ભેગા મળીને ભાવ નક્કી કરતા હતા માર્કેટમાં હરીફાઈ ટાળવા. આ તો ગેરકાયદેસર થયું ને?
હા, બિલકુલ. અને બ્રુક્સ જે વાત પર ભાર મૂકે છે તે એ છે કે આ ખોટું કામ કંપનીના કલ્ચરમાં જ વણાઈ ગયું હતું. કોઈ સીધો ઓર્ડર નહોતો આપતો, પણ ઇશારા હતા, દબાણ હતું, અને એવી હવા બની ગઈ હતી કે આ તો કરવું જ પડે, બધા જ આવું કરે છે, આ જ બિઝનેસ કરવાની રીત છે.
બાપરે. અને આ નામ કેમ આવું વિચિત્ર, ઇમ્પેક્ટેડ ફિલોસોફર્સ? ફિલોસોફર ક્યાંથી આવ્યા?
કેમ કે જ્યારે આ અધિકારીઓ પકડાયા ને ત્યારે તેઓ બચાવમાં એવી દલીલો કરવા માંડ્યા જાણે પોતે કોઈ મોટી ફિલોસોફિકલ મૂંઝવણમાં હતા અને બિચારા સંજોગોના શિકાર બન્યા હોય. પોતાના ખોટા કામને પણ નૈતિક રીતે સાચું ઠેરવવાની કોશિશ કરતા હતા.
અચ્છા,
આ કિસ્સો ખરેખર બતાવે છે કે મોટી સંસ્થાઓમાં કેવી રીતે નૈતિકતાનું ધોવાણ થઈ શકે છે અને ખોટું કામ પણ નોર્મલ બિઝનેસ લાગવા માંડે છે.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. એનો અર્થ એ કે કંપનીમાં સાચું ખોટું શું છે એ ટોચ પરથી, લીડરશિપ તરફથી સ્પષ્ટ થવું જોઈએ. એમની મક્કમતા બહુ જ જરૂરી છે.
તો આ બધા કિસ્સાઓ જોયા પછી માર્કેટ ક્રેશ, એડસેલ, ઝેરોક્સ, જી, આમાંથી મુખ્ય બોધ શું મળે? કેટલાક મોટા મુદ્દાઓ તો સ્પષ્ટ દેખાય છે.
હા, પહેલો અને સૌથી મોટો મુદ્દો તો એ જ છે કે ભાઈ, બિઝનેસમાં માણસનું મગજ અને એની લાગણીઓ બહુ મોટો ભાગ ભજવે છે. લોજિક કરતાં ડર, લાલચ, ગર્વ, પૂર્વગ્રહ, આ બધું વધુ પાવરફુલ સાબિત થાય છે. પેલો માર્કેટ ક્રેશ અને એડસેલ એના ઉદાહરણ છે.
બીજું, પેલો ગ્રુપ થિંક, એટલે કે જ્યારે બધા એક જ રીતે વિચારવા લાગે અને કોઈ અલગ મત આપવાની હિંમત ન કરે ત્યારે બહુ મોટી ભૂલો થઈ શકે છે. એડસેલમાં આવું જ થયું હતું. થોડી ચર્ચા, થોડો વિરોધ જરૂરી છે.
ત્રીજું, ઇનોવેશન. એ કેટલું અણધાર્યું છે, કયો આઈડિયા ચાલશે ને કયો ફ્લોપ જશે એ કહેવું બહુ મુશ્કેલ છે. ઝેરોક્સને કોઈ પૂછતું નહોતું, એ હિટ ગયું. એડસેલ પાછળ આટલું રિસર્ચ ને ફ્લોપ ગયો, એટલે માર્કેટને સમજવું અને કંઈક નવું કરવું એ બહુ અઘરી વાત છે.
ચોથો મુદ્દો, કોમ્યુનિકેશન, વાતચીતનો અભાવ અથવા ગેરસમજ. ઘણીવાર સમસ્યાના મૂળમાં આ જ હોય છે, ડિપાર્ટમેન્ટ વચ્ચે, મેનેજમેન્ટ અને સ્ટાફ વચ્ચે, કંપની અને ગ્રાહક વચ્ચે. પેલી એડસેલ અને જીઈ બંનેમાં આ દેખાયું. સ્પષ્ટ અને સાચી વાતચીત ન હોય તો ગરબડ થાય જ.
અને પાંચમો, જે પેલી જીઈવાળી વાતમાંથી નીકળે છે, લીડરશીપમાં ચારિત્ર્ય અને નૈતિકતા. લીડર કેવા છે, એમની ઈમાનદારી કેવી છે, એ કંપનીના લાંબા ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે. આપણા દેશમાં પણ, આપણા ગુજરાતમાં પણ, ભલે ફેમિલી બિઝનેસ હોય કે મોટી કંપની, ટોચ પરથી નૈતિકતાનો દાખલો બેસાડવો બહુ મહત્વનો છે.
અને આ બધી વાતો ખાલી વાંચવા માટે નથી, આપણે રોજબરોજના જીવનમાં, કામકાજમાં પણ આમાંથી ઘણું શીખી શકીએ છીએ.
હા, જેમ કે જે લોકો લીડરશીપ પોઝિશનમાં છે એમના માટે આ પુસ્તક કહે છે કે થોડી નમ્રતા રાખો, ભૂલ થાય તો સ્વીકારો, બીજા શું કહે છે સાંભળો અને હવામાં ન ઉડો. સફળતા મળે ત્યારે જ વધુ સાવચેત રહેવાની જરૂર છે.
અને જે લોકો ઇન્વેસ્ટ કરે છે, રોકાણકારો, એમના માટે પણ આ કામનું છે. માર્કેટ કેવી રીતે વિચારે છે, લોકો કેવી રીતે ટોળામાં વર્તે છે એ સમજવા મળે. પેલું ફ્લક્ચ્યુએશન ચેપ્ટર યાદ છે ને, ટોળાશાહીથી બચીને લાંબુ વિચારવું જોઈએ.
નવા આઈડિયા પર કામ કરનારાઓ માટે, સ્ટાર્ટઅપ્સ માટે, આ પુસ્તક કહે છે કે ગ્રાહકને બરાબર સમજો, જૂની માન્યતાઓ તોડવાની હિંમત રાખો અને એ પણ સમજો કે સફળતા મળતા વાર લાગી શકે છે. ઝેરોક્સની જેમ ધીરજ રાખવી પડે.
અને કોઈપણ કંપની માટે રિસ્ક મેનેજમેન્ટ એટલે ખાલી આંકડા નહીં, કંપનીનું કલ્ચર કેવું છે, લોકો ખુલીને વાત કરી શકે છે કે નહીં, એમના પર ખોટું દબાણ તો નથી ને, આ બધું પણ જોખમ ઘટાડવા માટે જોવું જરૂરી છે.
સાચું કહું તો મને આ પુસ્તકમાંથી એક વાત બહુ સ્પર્શી ગઈ, એ કે સફળતા પોતે જ ક્યારેક ભવિષ્યની નિષ્ફળતાનું કારણ બની જાય છે, જો એનાથી અભિમાન આવી જાય તો. જ્યારે બધું બરાબર ચાલતું હોય ને, ત્યારે જ કદાચ સૌથી વધુ ધ્યાન રાખવું પડે.
અને મને જે વાત આશ્ચર્ય પમાડે છે ને, એ છે કે આ બધું લખાયું છે 50-60 વર્ષ પહેલાં, પણ એવું લાગે છે જાણે આજની જ વાત હોય. ટેકનોલોજી બદલાઈ, માર્કેટ બદલાયા, પણ માણસનો મૂળ સ્વભાવ, એની આશા, એનો ડર, એની લાલસાઓ, એની ભૂલો કરવાની વૃત્તિ, એ તો લગભગ એવો ને એવો જ છે. અંતે તો બિઝનેસ એટલે માણસોની જ રમત છે.
બિલકુલ, આ પુસ્તકનો નિચોડ એ જ છે કે બિઝનેસ એ વિજ્ઞાન કરતાં વધુ તો એક માનવ નાટક છે. અને જ્હોન બ્રુક્સે આ નાટકને બહુ સરસ રીતે, રસપ્રદ રીતે આપણી સામે મૂક્યું છે. અને કદાચ આપણે એ વિચારવું રહ્યું કે આજની આ ડેટાની દુનિયામાં, જ્યાં આપણને લાગે છે કે આપણે બધું માપી શકીએ છીએ, બધું કંટ્રોલ કરી શકીએ છીએ, શું આપણે ખરેખર પેલી એડસેલ જેવી ભૂલોથી બચી ગયા છીએ કે પછી એક નવા જ પ્રકારના ડેટાના ઘમંડમાં રાચીએ છીએ?
વિચારવા જેવો સવાલ છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.